මහාචාර්ය අශෝක් මාරසිංහ මන්ත්‍රීතුමා.
මුලාසන අනුරෝධ මන්ත්‍රීතුමියනි, විදේශ කටයුතු අමාත්‍යාංශයේ පාර්ලිමේන්තු නියෝගයන් සඳහා පාර්ලිමේන්තු අනුමැතිය ලබා ගන්න පවත්වන මේ විවාදයේදී කතා කරන්න ලැබීම ගැන සන්තෝෂයට පත් වෙනවා. විශේෂයෙන් සරණාගතයන් සඳහා වූ එක්සත් ජාතීන්ගේ මහ කොමසාරිස්, ආර්ථික සංකරණ සහයෝගීතාවර මුදල, ජර්මන් කර්මාන්ත හා වාණිජ නියෝජිත පිරිස, ශ්‍රී ලංකා සාම සාධක හමුදාව කියන මේ රාජ්‍යතාන්ත්‍රික වරප්‍රසාද ඉල්ලා සිටින මේ ආයතන සහ නියෝජිතයින් වෙනුවෙන් අපි හිතනවා ඒ කටයුතු සිදු කළ යුතු කටයුත්තක් නිසා සිදු කළ යුතුයි කියන කතාව. ඒත් එක්කම විදේශ ඇමැත්තුමා ඉන්න නිසා, එවැගේම විදේශ අමාත්‍යාංශයේ ලේකම්තුමත් රවිනාත ආරියසිංහ ඇමැත්තුමත් ඉන්න නිසා විදේශ කටයුතු අමාත්‍යාංශය සම්බන්ධයෙන් කාරණා කිහිපයක් මතු කරන්න කැමතියි. එකක් තමයි මේ විදේශ කටයුතු අමාත්‍යාංශයේ ෆොරින් සර්විස් එක, නැත්නම් විදේශ සේවයේ දැනට ඇති කරලා තියෙන සුපර් ග්‍රේඩ් එක ගැන. මුලාසනාරූත මන්ත්‍රීතුමියනි, සාමාන්‍යයෙන් ලංකාවේ රාජ්‍ය සේවයේ එවැගේම අනිකුත් සේවාවන් වල මේ පුරුද්දක් විදියට සුපර් ග්‍රේඩ් කියන තන විශේෂ ශ්‍රේණිය ග්‍රේඩ් 1 2 3 ආදී වශයෙන් ගිහිල්ලා සුපර් ග්‍රේඩ් කියන ශ්‍රේණිය ඇති කරලා තියෙනවා. දැන් විදේශ සේවාවෙත් මේ සුපර් ග්‍රේඩ් එක ඇති කරලා තියෙනවා. සාමාන්‍ය විදේශ සේවාවේ කාඩ් පොසිෂන්ස් තියෙනවා 264ක්. නමුත් දැනට 188ක් තමයි පත් වෙලා තියෙන්නේ. එතකොට මේ සුපර් ග්‍රේඩ් එක ඇති කරලා තියෙන්නේ දැනට කාඩ් පොසිෂන්ස් 15කට. ඒකෙන් 6ක් කොළඹ විදේශ කටයුතු අමාත්‍යාංශෙත්, 9ක් ඒ සුපර් ග්‍රේඩ් හැටියට ලකුණු කරපු තානාපති කාර්යාලවල. දැන් මේ සුපර් ග්‍රේඩ් හැටියට නම් කරලා තියෙන තානාපති කාර්යාල හැටියට තියෙන්නේ මේ ටෝකියෝ, බීජිං, ලන්ඩන්, නිව්යෝක්, වොෂින්ටන්, දිල්ලි, වියනා, පැරිස්, බර්ලින් කියන නගරවල. එතකොට මෙතන තියෙන කාරණය, මේක පොඩ්ඩක් දැක්කහම අපිට හිතෙන්නේ එක්තරා බමුණු කුලයකට හදපු ග්‍රේඩ් එකක්ද කියන එක. ඇයි මම මෙහෙම කියන්නේ? කරු ඇමැත්තුමාට මේ කාරණේ මම අතු කරන්න කැමතියි. මේ ගැන සොයා බැලිය යුතු වෙනවා. මේ බමුණු කුලය කියන්නේ මේ 1992 බැච් එකේ හිටියා 15 වෙනියා. මෙන්න මේ කාරණේ සම්බන්ධයෙන් දැඩි උනන්දුවක් තිබුණා. එතකොට මේ 15 වෙනියා එන විදිහට තමයි මේක හොයලා බැලුවාම මේ 15 දෙනෙකුට අදාළ සුපර් ග්‍රේඩ් එක හදලා තියෙන්නේ. එතකොට ඒ වගේම තමයි මුලාසනාරූඪ මන්ත්‍රීතුමියනි, තානාපති කාර්යාල හැටියට වැදගත් වන අනිත් රටවල් වල නගර හැටියට ගත්තොත් රියාද්, කුවේට්, සෝල්, රෝම්, කටාර් වගේ මේ වගේ නගරවල මේ සුපර් ග්‍රේඩ් ලෙවල් එකේ තානාපති කාර්යාල තිබිය යුතුයි කියලා අපි විශ්වාස කරනවා. මොකද මේ රටවල් වල විදේශගත ශ්‍රී ලාංකිකයන්ගේ ප්‍රමාණය වැඩි සහ ලංකාවත් එක්ක තියෙන සම්බන්ධතා වැඩි වෙලා තියෙනවා. ඒ නිසා නැවත රිවීව් කළ යුතු වෙනවා මේ සුපර් ග්‍රේඩ් හදලා තියෙන ක්‍රමවේදය. ගරු ඇමතුමාගේ අවධානය යොමු කරන්න කැමතියි මේ සඳහා මේ හදලා තියෙන ක්‍රමවේදය ගැන වාර්තාවක් ලබාගෙන ඔබතුමාට නිරීක්ෂණය කරන්න ලැබෙයි මේකේ අඩුපාඩු තියෙනවද නැද්ද ගැන. එහෙම වුණොත් දක්ෂ තරුණ නිලධාරීන්ට ඉදිරියට එන්න හැකියාවක් ලැබෙනවා. මේ ක්‍රමයේ තුල තියෙන්නේ මේ ක්‍රමෙන් ඉදිරියට ගිහිල්ලා අවසානයේදී සුපර් ග්‍රේඩ් එකකට ගිහිල්ලා අර අවසානයේ විශ්‍රාම සුවයෙන් ඉන්න තානාපති කාර්යාල වලට යන තානාපතිවරුන් බිහි වෙන ක්‍රමයක්. ඒ හරහා විශේෂයෙන් මේ ලෝකයේ වැදගත්ම නගරවල තියෙන තානාපති කාර්යාල වලට තානාපති සේවය හරහා පත්වන නිලධාරීන් සමහරලාට මේ අන්තිම අවුරුදු තුනේ යන්නේ තමන්ගේ විශ්‍රාම සුවයට අදාළ දේවල් හදාගන්න. ඒ නිසා කාර්ය ශූරත්වය ගැන ප්‍රශ්නයක් පැන නගිනවා. ඒ නිසා මම කියන්නේ මේ අවසාන කාලේ ඉන්න නිලධානාපති නිලධාරීන් දක්ෂ නැහැ කියන එක. නමුත් හරි නිලධාරීන් තෝරා ගැනීමේ ගැටලුවක් තියෙනවා මේ සුපර් ග්‍රේඩ් ක්‍රමවේදය තුළ. ඒ වගේම තමයි මේ සාමාන්‍ය සම්ප්‍රදායේ සුපර් ග්‍රේඩ් එකකට සේවාවන් වල පත් කරගෙන 10%ක්. එමුණ අඩුමතරමේ 264ක් කාඩර් එක තියෙනවා නම් මේ සුපර් ග්‍රේඩ් එකට 26 දෙනෙක්වත් ඇති කරන්න ඕන. ඒතකොට ඒකත් ප්‍රශ්නයක් වෙනවා. ඒ වගේ තව දෙයක් තමයි මේ තානාපති කාර්යාල වලට අපි සුවිශේෂී සෑම අවුරුද්දකම ටාගට්ස් ලබා දිය යුතුයි. විශේෂයෙන් ෆොරින් ඩිරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට් ඍජු විදේශ ආයෝජන සම්බන්ධයෙන්. අපි දන්නවා මේ විදේශ තානාපති කාර්යාල හරහා නෙමෙයි FDI එන්නේ. මේ එන්නේ අපේ ඇමතිවරු ගිහිල්ලා, අපේ නිලධාරීන් ගිහිල්ලා, එහෙම නැත්නම් අපේ තියෙන සම්බන්ධතා එක්ක, දේශපාලන සම්බන්ධතා එක්ක වෙන මහන්සියත් එක්ක තමයි අපිට විදේශ ෆොරින් ඩිරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට් නැත්නම් ඍජු ආයෝජන එන්නේ. එහෙම නෙමෙයි විය යුත්තේ ගරු ඇමතුමනි, විදේශ ඇමතුමාගේ අවධානයට මේ මිෂන් සෝල්ට මේගොල්ලන්ට ටාගට් එකක් ලබා දී යුතුයි. ඔබ මේ වර්ෂයේ FDI මෙච්චර ප්‍රමාණයක් ලබා ගන්න උත්සාහ කරලා ඒ ටාගට් එකට යා යුතුයි කියලා. අපිට පුළුවන් KPI හරහා රිවියු කරන ක්‍රමවේදයක් හදන්න. Key Performance Indicators හරහා අපිට පුළුවන් ඒ තානාපති කාර්යාල වල ඒ තානාපති නිලධාරීන් වැඩ කරන ක්‍රමය පිළිබඳ රිවියු කරලා ඒ අනුව ලකුණු දීමේ ක්‍රමවේදයක් හදලා අන්නේ දක්ෂ නිලධාරීන්ව මේ සුපර් ග්‍රේඩ් එකට ගන්න ක්‍රමයක් වුණොත් අපිට දක්ෂ තානාපති නිලධාරීන් සොයා ගන්න පුළුවන්. මම හිතන්නේ රවිනාත් ආරියසිංහ මැතිතුමාට පුළුවන් මේක, එතුමාත් දක්ෂ නිලධාරියෙක් නිසා මේ එතුමාට වැටහෙනවා මේ අපි කියන කාරණේ. ඒ නිසා ලේකම්තුමාගේත් අවධානයට මේ තානාපති සේවය ඇත්තටම ගෞරවනීය සේවයක් හැටියට අපේ තානාපති සේවයේ තියෙන, මම ඒ කියන්නේ විවේචනය කරනවා නෙමෙයි. නමුත් දක්ෂ තානාපති සේවයේ ඉන්න දක්ෂ තරුණ නිලධාරීන්ට, නිලධාරිනියන්ට ඉහළට එන්න තියෙන ඉඩකඩ ප්‍රමාණය ඇහිරිලා තියෙනවා. මේ අර වරප්‍රසාද සහිත පන්තියක් සඳහා වූ සේවාවක් ඇති කිරීම තුළ. ඒ නිසා මේ ඉතාමත් වැදගත් කාරණයක්. මේ දැන් සමහර වෙලාවට සමහර එම්බසීස් වලට FDI ටාගට් දෙන්න බැරි වෙයි. නමුත් සමහර රටවල අපිට පුළුවන්, දැන් කියුබාව වගේ රටක් ගත්තොත් FDI ටාගට් නෙමෙයි අපිට දෙන්න පුළුවන්, තාක්ෂණය සම්බන්ධයෙන් නැත්නම් ක්‍රීඩාව සම්බන්ධයෙන්. අපේ ක්‍රීඩාව සම්බන්ධයෙන් මොකද්ද ලංකාවට කියුබාව හා සම්බන්ධව සම්බන්ධ වුණාම ලබා ගත හැකි දේවල් කියන ඒ රටවල් වලට අදාළ විදේශ සේවයේ ටාගට්ස් අපිට ඇති කරන්න පුළුවන් ඒ රටවල් එක්ක. අන්න එහෙම ඇති කරගෙන ඒ රටවල් වලට යන තානාපතිවරුන්ට, තානාපතිනියන්ට, තත්ත්ව ගාමනේ තානාපති සේවයේ නිලධාරීන් මහත්මීන්ට වර්ෂයේ ඒ ටාගට්ස් හරියට දුන්නොත්, ඒ ටාගට්ස් එවලුවේට් කරන සිස්ටම් එකක් KPI හරහා ඇති කරොත් තමයි තානාපති සේවය නියම තානාපති සේවයක් බවට පත් වෙන්නේ. නැත්නම් අපි දැක්කා පසුගිය කාලේ මේ සිද්ධ වුණේ තානා හති සේවයක් වගේ. මොකද අර හති වැටිලා ඉන්න සමහර තානාපතිවරු පැත්තකට ඉඳගෙන ගිහිල්ලා තමන්ගේ විවේක සුවය ගන්න තානාපති සේවයක් දැක්කේ. ඒ වගේම සමහර දේශපාලන අරමුණු වෙනුවෙන් පසුගිය කාලේ අපි දැක්කා පත් කරපු තානාපතිවරු රජ කුමාරවරුන්ගේ බෑග් අරගෙන යනවා තානාපතිවරු මේ ගුවන්තොටුපළට ඇවිල්ලා. මේ ඇමතිවරුත් නෙමෙයි, මන්ත්‍රීවරුත් නොවන ක්‍රීඩකයෝ වන පුතාලගේ කුමාරවරුන්ගේ බෑග් ටික අරන් යනවා තානාපතිවරු. ඉතින් මේ වගේ කුමාරවරුන්ගේ රාජපක්ෂ සේවය වෙනුවෙන් ඉන්න තානාපතිවරු නෙමෙයි රටට අවශ්‍ය. මම කියන්නේ රටට අවශ්‍ය නිවැරදි ටාගට් සරහා යන නිවැරදි තානාපති සේවයක් තමයි රටට අවශ්‍ය. ඒ සඳහා විදේශ සේවයේ විවිධ අංශ දිහා බලලා ඔබට නිවැරදි කළ යුතුමයි. ඒ නිසා තමයි ඉල්ලන්නේ පැහැදිලි ටාගට්ස් ඇති කරන්න. මේ ටාගට් සමහර ඒවාට FDI වෙන්න පුළුවන්. සමහර ඒවාට දෙන්න පුළුවන් ටෙක්නොලොජිකල් ටාගට්ස්. දැන් තාක්ෂණයේ දියුණු වෙච්ච රටවල් වලට ෆොරින් ඩිරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට් නැති වෙන්න පුළුවන්. තාක්ෂණය හා සම්බන්ධ ආධාර ගන්න ක්‍රමවේදයන් හදන්න පුළුවන්. විදේශ ශිෂ්‍යත්ව ලබා දෙන රටවල් තියෙනවා. ඒ විදේශ ශිෂ්‍යත්ව ලබා දෙන රටවල් එක්ක විශ්වවිද්‍යාල එක්ක සම්බන්ධ කරලා ඒ පර්යේෂණ සංස්කෘතිය ඇති කරන තැනට යන්න පුළුවන් වෙනවා. දැන් විශේෂයෙන් මම මේ වෙලාවේ මතක් කරනවා සුජීව සේනසිංහ ඇමතිතුමාගේ අමාත්‍යාංශයේ විද්‍යා හා තාක්ෂණ පර්යේෂණ අමාත්‍යාංශයේ විශාල වැඩකට අතගහලා තියෙනවා. ශිල්ප සේනා කියන ලංකාවේ තාක්ෂණ විප්ලවය කරන්න. එතුමා ඒ සම්බන්ධයෙන් කාරණා දැන් මේ මොහොතේ සැලසුම් හදාගෙන යනවා. අපෙත් උපදෙස් අරගෙන අපිවත් සම්බන්ධ කරගෙන ඉන්නවා. ඒ කියන්නේ එතුමාට ස්තුතිවන්ත වෙනවා. ඒ හරහා ලෝකේ තාක්ෂණයත් එක්ක සම්බන්ධ වෙච්ච රටවල් එක්ක එකතු වෙලා සෑම දිස්ත්‍රික්කයකම තාක්ෂණයට බද්ධ වෙච්ච නව නිපැයුම්කරුවන් සොයාගෙන ඒ හරහා විදේශයත් එක්ක සම්බන්ධ වෙලා ඒ නව නිපැයුම්කරුවන්ට අවශ්‍ය වෙළඳපොළ සොයාගන්න. එහෙම නැත්නම් ඒ නව විදේශ තාක්ෂණ නවෝත්පාදන ඉනොවේෂන්ස් කරන අය නවඋත්පාදන සොයා ගැනීම කරන අයට සම්බන්ධ තාක්ෂණය ඒ වගේම වැඩිදුර අධ්‍යාපනය ඒ වගේම මේ අලුත් තාක්ෂණ උපක්‍රම හොයා ගන්න අය කෙලින්ම අලෙවි කරන්න විදේශයත් එක්ක සම්බන්ධ කරන්න අපිට පුළුවන් විදේශ තානාපති කාර්යාල හරහා මේ වගේ අලුතෙන් හිතලා නව්‍යකරණය වෙලා විදේශ තානාපති කාර්යාල ඒ හරහා ගියොත් අපිට පුළුවන් නියම තානාපති සේවයේ ලබා ගන්න. ඉතින් මේ කාරණා රටක් හැටියට ඉදිරියට යනකොට අපිට ඉතාමත් වැදගත් වෙනවා. විශේෂයෙන් ශ්‍රී ලංකාව අපිට අනාගතයක් ගැන හිතනකොට සමාජ වෙළඳපොළ ආර්ථික ක්‍රමය යටතේ ඒ ආර්ථික වැඩසටහනක් යටතේ නොලෙජ් ඉකොනොමි එකක් විදිහට අපි හිතනවා නම් මේ විදේශ තානාපති කාර්යාලවල කාර්යභාරයේ සුවිශේෂී. ඇත්ත කතාව මමත් විදේශ රටවල හිටිය නිසා දන්නවා සමහර තානාපති කාර්යාලවලට ගියාම තානාපති නිලධාරීන් විශේෂයෙන් සැලකිලිමත් වන්නේ තමාගේ දූ දරුවන්ගේ උසස් අධ්‍යාපන කටයුතු ඒ තානාපති කාර්යාලය හරහා කරගන්න පුළුවන් අන්තර්ජාතික මට්ටමේ තියෙන විශ්වවිද්‍යාලවලට යවාගන්නේ කොහොමද නෑදෑහිත මිතුරන් තානාපති කාර්යාලය හරහා විවිධ සේවාවන්වලට ගේන්නේ කොහොමද කියන එක නමුත් රට වෙනුවෙන් ටාගට්ස් නම් නෑ දැකලා ඒ නිසා තමයි මේ ඉල්ලීම කරන්නේ රට වෙනුවෙන් ටාගට්ස් හදලා අලුතෙන් හිතන තානාපති සේවයක් අපේ රටට අවශ්‍යයි ඒ සඳහා ඒ හැකියාව විදේශමැතිතුමාට තියෙනවා විදේශක ලේකම්තුමාට තියෙනවා මේ දෙපළම එකතු වෙලා අනාගතේ එවැනි විදේශ සේවාවක් ස්ථාපිත කරන්න මේ පාර්ලිමේන්තු නියෝගයන් හරහත් තවත් සන්නද්ධ වෙනවා ඒ වගේම අර විශේෂයෙන් මතක් කරනවා මේ සුපර් ග්‍රේඩ් එක සම්බන්ධයෙන් නම් අනිවාර්යයෙන්ම කමිටුවක් අවශ්‍ය වෙනවා මේ සුපර් ග්‍රේඩ් එක ඇති කරේ කොහොමද ඒ වගේම දක්ෂ තරුණ නිලධාරීන් තානාපති නිලධාරීන්ට කොහොමද ඉදිරියට යන්න හැකියාව ලැබෙන විදිහේ ලකුණු දීමේ කටයුතු කරලා ටාගට් සදලා KPI වලින් ටාගට්ස් වලින් ඒ අවශ්‍ය දැනුම ලබා ගත්තට පස්සේ ඒ රිවියු කරන සිස්ටම් එකක් හරහා ඉදිරියට ගන්න ක්‍රමවේද දෙකකින් තමයි තානාපති සේවය ඉදිරියට ගෙනියන්න පුළුවන් කියන දේත් මතක් කරමින් මම නිහඬව
ස්තුතියි. ස්තුතියි. අද දින න්‍යායපත්‍රයේ විෂයාංක 1 තානාපති වරප්‍රසාද පනත යටතේ නියෝග සභාවේ එකඟද?
මට කෙටි කාලයක් දෙනවාද? ගරුව මුලස්මනුරුට සභාපතිතුමනි අද දින ඇත්ත වශයෙන්ම අපි මේ සභාවට ඉදිරිපත් කරලා සැලකිල්ලට භාජනය වුණේ විදේශ ආයතන හතරකට සම්බන්ධ වෙලා ඉන්න නියෝජිතයන්ට දීලා තියෙන ජන තානාපති වරප්‍රසාද පිළිබඳව නිකුත් කරන ලද නියෝග හතරක් යන හැබැයි වැඩි වශයෙන්ම මං හිතන්නේ කතාව ඇති වුණේ අපේ තානාපති කාර්යාලයේ පිළිබඳවයි තානාපති මේ විදේශ ඇමති අමාත්‍යාංශයයි තානාපති කාර්යාලයයි පිළිබඳව තමයි වැඩි වශයෙන්ම මෙතෙන්ට කතා කරන්න යෙදුනේ. ඉතින් කොහොමනත් ඒකෙදි ඉතාමත් වැදගත් කරුණු කීපයක්ම ඉදිරිපත් වුණා. පළවෙනිවෙන්ම මං හිතන්නේ විමල් රත්නායක මැතිතුමා කිව්වා මේ නොඑක් ගිවිසුම් තියෙනවයි කියලා හිටන් මේවා දැන් කල් යල් පැනලා මේවා අක්‍රිය වෙලා තියෙන මේ ගිවිසුම් මේවා ගැන පොඩි පරීක්ෂණයක් කරන්නයි කියලා මම ඒක කරන්න දැනටමත් මම අපි ඒක කරන්න බලාපොරොත්තු වෙලා ඉන්නවයි කියලා හිටන් මම කියන්න කැමතියි. ඊළඟට දෙවෙනිවෙන් මේ තානාපති කාර්යාලවල සේවයේ යෙදෙන නිලධාරී මහතුරුන් තානාපති සේවයේ ආම වශයෙන් 75%වත් ඒ අයට ඉතුරු කරන්නයි කියලා හිටන් යෝජනාවක් ආවා. මම හිතන්නේ ඒකත් එකම ඉතාමත්ම වැදගත් කාලෝචිත යෝජනාවක්. අපි මේ පිළිබඳවත් ක්‍රියා කරනවායි කියන එක මම කියන්න කැමතියි. ඊළඟට තව ප්‍රශ්නයක් ඇති කෙරුවා මේ ඉන්දියාවේ ඉඳලා පැමිණෙන මේ සරණගතයන්ට අපි කිසිම වැඩපිළිවෙලක් සකස් කළ නැහැ කියලා. මං හිතන්නේ දැනටත් මේ වකවානුවෙත් මේ මොහොත වෙනකොටත් 3500ක් විතර මෙහෙම සරණාගතයන් ඔවුන්ගේ ඕනෑපාකම් පිළිබඳව දැන් තක්සේරු කරලා ඒ උදවිය ලංකාවට ගෙන්න ගන්න දැනටමත් පිළිවෙලවල් යොදා තියෙනවා කියන එක මම කියන්න කැමතියි. ඊළඟට කතා කරුවා මේ ගමන් බලපත්‍ර ලබා ගැනීමට අමාරුකමක් තියෙනවා කියලා හිතන් පිටරටවල ඉන්න මේ උදවියට මම ඒක පිළිගන්නවා. අපි මං හිතන්නේ ඩුබායි රටේ දැනටමත් මම ඇති කරලා තියෙන ක්‍රමයක් ඔන්ලයින් ගමන් බලපත්‍ර පාස්පෝර්ට් රිනිව කරගන්නයි පාස්පෝට් එක ඒක මේ අලුත් එකක් ඕනනම් ඒක අලුත් පාස්පෝට් එකක් අරගන්න ඒ ක්‍රමවේද මම හිතන්නේ අපි ඒක බලාපොරොත්තු වෙනවා ළඟදීම මේ ඒ ක්‍රමවේදය නොඑක් වෙන රටවල් වලටත් ඒක ව්‍යාප්තව කරන්න. ඊට පස්සේ මේ ආසුමාරසිංහ කරු මන්ත්‍රීතුමා මම හිතන්නේ ඉතාමත් වැදගත් යෝජනා කීපයක් ගෙනාවා. ඒ පිළිබඳව මට දැන් කරුණු ඉදිරිපත් කරන්න මට වෙලාවක් නැහැ. ඒ පිළිබඳව මම කොහෙල වල්ලා හිටන් වැඩ පිළිවෙලක් සකස් කරනවා කියන එක මම එතුමාට කියන්න කැමතියි. එහෙනම් මම ඉතාමත්ම ස්තුතිවන්ත වෙනවා තමුන්නාසලා සියලු දෙනාගේම සහයෝගය ලබා දුන්නට. මේ අපි මේ අද අනුමත කරන්න යන මේ නියෝග මේ වගේ දෙන වරප්‍රසාද අලුත් ආයතන වලට නෙවෙයි දෙන්නේ. මේ ඔක්කොම මේ ආයතන කලින් මේ ලංකාවේ වැඩ කරපු ආයතන සරණගතයන්ගේ මේ ආයතනය. එතකොට මේ ජර්මන් ටෙක්නිකල් කොලෙජ් එක සම්බන්ධ කරලා තියෙන පිටුවලා තියෙන මේ ජර්මන් තාක්ෂණික ආයතනය, ඒ වගේම පීස්කෝ එක සම්බන්ධව අපි දීලා තියෙන මේ වරප්‍රසාද පීස්කෝ එක මේ කලිනුත් හුඟක් වැඩ පිළිවෙල කරලා තියෙනවා. ඉතින් මේ ආයතන වලට මම හිතන්නේ මේ ආයතන වල වැඩ කරන විදේශිකයන්ට මේ වරප්‍රසාද අපි දෙන්න පොරොන්දු වෙලා තියෙනවා මේ කිවිසුම් මගින්. ඒක දෙන එක මම හිතන්නේ සාධාරණයි. කවුරුවත් ඒ පිළිබඳව කිසිම විරුද්ධත්වයක් මම හිතන්නේ පෑම අසාධාරණයි කියලා. එහෙනම් බොහොම ස්තුතියි කියලා මම ස්තුතිවත් වෙනවා.
බොහොම ස්තුති ගරු අමාත්‍යතුමා. අද දින න්‍යායපත්‍රයේ විෂය අංක 1 තානාපති වරප්‍රසාද පනත යටතේ නියෝග සභාව එකඟද? සභාව කල් තැබීම. අර සභානායකතුමා.
පාර්ලිමේන්තු එකෙන් till tomorrow 1 p.m.
Thank you. සභාව කල් තැබීම කල් තබන අවස්ථාවේදී යෝජනාව ගරු මයිල්වාගනම් තිලකරාජා මන්ත්‍රීතුමා.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, பெருந்தோட்ட தொழிலாளர்களின் சம்பள பிரச்சினையை முன்வைத்து கடந்த செப்டம்பர் மாதம் முதல் நாடெங்கும் பரவலான போராட்டங்கள் இடம்பெற்று வருகிறது. தோட்டத் தொழிலாளர்கள் அல்லாத சமூகத்தினரும் இந்த போராட்டத்தில் ஈடுபட்டு வருவதுடன் சில இடங்களில் உண்ணாவிரத போராட்டங்களும் முன்னெடுக்கப்பட்டு வருகின்றன. எனவே தொழிற்சங்க பிரச்சினையாக மாத்திரம் அல்லாது சமூக பிரச்சனையாக மாறி வருகின்ற இந்த பிரச்சனையை தீர்த்து வைக்கப்படுவதன் அவசியம் உணரப்பட்டுள்ளது. கடந்த இரண்டு மாத காலமாக நிலையான அரசாங்கம் ஒன்று இல்லாத நிலையில் இருந்து தற்போது அரசியல் ஸ்திரநிலை தோற்றம் பெற்றிருப்பதால் தோட்டத் தொழிலாளர்களின் சம்பள விடயத்தில் தொழிலமைச்சரின் தலையீடு செய்து தோட்டத் தொழிலாளர்களின் கோரிக்கை நிறைவேற்றும் வகையில் தோட்ட கம்பெனிகளுக்கும் தொழிற்சங்களுக்கும் இடையே மத்தியஸ்தத்தில் ஈடுபடுமாறு இந்த பாராளுமன்றம் பிரேரிக்கின்றது. கௌரவ சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, ஒரு புதிய பாராளுமன்ற உறுப்பினராக 2015 ஆண்டு இந்த பாராளுமன்றத்திற்கு வருகிறந்த நான் இதேபோன்ற ஒரு சந்தர்ப்பத்தில் இதேபோன்ற ஒரு பிரேரணையை இதற்கு முன்பதாகவும் சமர்ப்பித்திருக்கிறேன். துரதிருஷ்டவசமாக எம்மை பாராளுமன்றத்திற்கு அனுப்பிய மக்கள் தங்களது அன்றாட வாழ்வாதார பிரச்சனையான இந்த சம்பள பிரச்சினை தொடர்பாக பாராளுமன்றத்தில் குரல் எழுப்பப்பட வேண்டும், பாராளுமன்றத்துக்கு தெரிவு செய்த இந்த பிரதிநிதிகள் அதனை உயர்மட்டத்தில் கொண்டு செல்ல வேண்டும் என்று எதிர்பார்ப்பு கொள்கிறார்கள்.
ஆர்டர் ப்ளீஸ். கரு விஜயபால ஹெட்டி ஆராய்ச்சி மந்திரி துமா முலாசனில் பயன்படுத்தி
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, எனவே இந்த விடயத்தில் உள்ள சிக்கல்தான் இந்த பாராளுமன்ற முறைமைகளுக்கு வெளியே கூட்டு ஒப்பந்த முறைமை எனப்படுகின்ற அங்கீகரிக்கப்பட்ட ஒரு முறைமையினூடாக தொழிற்சங்கங்களும் முதலாளிமார் சம்மேளனமும் காலத்திற்கு காலம் பேச்சுவார்த்தை நடாத்தி இந்த சம்பளத்தை தீர்மானித்துக் கொள்வதன் காரணமாக இந்த உயரிய பாராளுமன்றத்தில் நாங்கள் இது தொடர்பான நிச்சயமான தீர்மானம் ஒன்றையும் நிறைவேற்ற முடியாதிருக்கின்றது என்பதுதான் எங்களது கடந்த கால அனுபவமாக இருந்திருக்கின்றது. இருந்தபோதும் கூட 2016 ஆண்டு இது இதே போல 2013 ஆண்டு ஆரம்பித்து 2015 ஆண்டு முடிவுற்ற கூட்டு ஒப்பந்தமானது ஒன்றரை வருடத்திற்கு மேலாக கைச்சாத்திடப்படாமல் இழுபறி நிலையில் இருந்தபோது ஒரு புதிய பாராளுமன்ற உறுப்பினராக அந்த கடந்த கால வரலாற்றை எடுத்துச் சொல்லி எந்தெந்த ஆண்டுகளில் எவ்வாறு அந்த ஒப்பந்தம் செய்யப்பட்டிருக்கிறது, அது நிலையான காலப்பகுதியில் நிலையான கால இடைவெளியில் செய்யப்படவில்லை என்பதும், அத்தகைய அடிப்படை சம்பளமானது ஒரு நிலையான வீதத்தில் வழங்கப்படவில்லை என்பதையும் இந்த சபையில் எடுத்துரைத்து ஒரு பிரேரணையை முன்வைத்தேன். துரதிருஷ்டவசமாக அறிவு சார்ந்த பிரேரணைகளை முன்வைக்கும் போது அதையும் தாண்டி உணர்ச்சி பூர்வமான கருத்துக்களை எமது உறுப்பினர்கள் சிலர் முன்வைத்து விடுகின்ற சந்தர்ப்பத்தில் அந்த விடயங்கள் ஊடகங்களையோ மக்களையோ சென்று சேர்வதில்லை. இவ்வாறான ஒரு பிரேரணை முன்வைத்தது கூட ஞாபகம் இருப்பது இல்லை. குறிப்பாக அப்போது பாராளுமன்ற உறுப்பினராக இருந்த வடிவேல் சுரேஷ் அவர்கள் எனது பிரேரணைக்கு ஆதரவாக வாக்களித்த போது இந்த சம்பள உயர்வு முறையான விதத்தில் பெற்றுக் கொடுக்காது விட்டால் இந்த பாராளுமன்றத்திற்கு பெட்ரோல் கொண்டு வருவேன் என்றும் தீமூட்டிக் கொள்வேன் என்றும் இந்த சபையில் கூறியதன் காரணமாக அடுத்த நாள் காலையில் பத்திரிகைகளில் நான் கொண்டு வந்த பிரேரணையை பற்றி எந்தவிதமான செய்திகளும் இருக்கவில்லை. கொண்டு வருவதாக சொல்லப்பட்ட பெட்ரோல் பற்றி தான் பெரிதாக பேசப்பட்டது. கடந்த 2 காலமாகவே இந்த பெட்ரோலுக்கும் தீக்கும் இடையே பேசப்பட்ட ஒரு விடயமாக மாற்றப்பட்டு 2016 ஆண்டு செய்யப்பட்ட ஒப்பந்தம் 2018 ஆண்டு அக்டோபர் மாதம் நிறைவேறி இருக்கின்ற பட்சத்தில் 1000 ரூபாய் அடிப்படை சம்பளத்தை பெற்றுக் கொடுப்போம் என தொழிற்சங்கங்கள் முன்வைத்த கோரிக்கையின் அடிப்படையில் அல்லது அவர்கள் வழங்கிய வாக்குறுதிகளின் அடிப்படையில் பொதுமக்களிடத்திலே 1000 ரூபாய் அடிப்படை சம்பளம் என்பது இந்த விஞ்ஞான பூர்வ அல்லது இந்த செயற்பாட்டு ரீதியான கடந்த கால அனுபவங்கள் ரீதியான நடைமுறைகளுக்கு அப்பால் ஒரு அரசியல் கோரிக்கையாக ஒரு சமூக கோரிக்கையாக இன்று மாறிவிட்டிருக்கிறது. இதில் உள்ள பிரச்சனை தான் நான் இந்த முறை இந்த விவாதத்திலே அந்த கடந்த கால விடயங்களை பெரிதாக பேசப்போவதில்லை. இதில் அரசாங்கம் எந்த விதத்தில் தலையிடலாம் என்பது பற்றிய விவரமாகவேத்தான் நான் இந்த பிரேரணையை முன்வைக்கின்றேன். கடந்த காலங்களில் பார்த்தால் 1998 ஆண்டு முதல் 2016 ஆண்டு வரைக்குமாக செய்யப்பட்டிருக்கின்ற பல்வேறு காலகட்டங்களிலும் இந்த அடிப்படை சம்பளமானது ஒவ்வொரு காலத்திலும் ஒவ்வொரு வீதத்தில் வேறுபட்ட வீதத்தில் அதிகரிப்பு செய்யப்பட்டிருக்கிறது. 95 ரூபாயிலிருந்து 101 ரூபாயாக அதிகரிக்கப்பட்டிருக்கிறது ஒரு காலகட்டம், 2 காலகட்டம். அந்த காலப்பகுதியை நாங்கள் அந்த அதிகரிப்பு வீதத்தை பார்த்தால் 6.3%. எனவே இன்னொரு காலகட்டத்தில் 9.9%, இன்னொரு காலத்தில் 12%, இன்னொரு காலகட்டத்தில் 26%, இன்னொரு காலகட்டத்தில் 18%, இன்னும் ஒரு காலகட்டத்தில் 43%, 2011 33%, 2013 18%, 2016 11% என இந்த வீதாசாரங்கள் மாறியே அமைந்திருக்கின்றன. ஆனால் 2016 ஆண்டுக்கு பின்னர் 2018 ஆண்டு 11% அதிகரிப்பின் பின்னர் 2018 2020 வரைக்குமாக செய்யப்படுகின்ற ஒப்பந்தத்தில் அந்த வீதாசாரமானது 100% அதிகரிக்கப்பட வேண்டும் என்கின்ற கோரிக்கை முன்வைக்கப்பட்டிருப்பதானது தொழிலாளர்கள் பக்கத்தில் நியாயமானது என்பதில் எந்தவிதமான மாற்றுக்கருத்தும் இல்லை. 1000 ரூபாய் சம்பளம் என்பது அடிப்படை சம்பளம் பெற்றுக் கொடுக்கக்கூடியதே. ஆனால் இந்த 100% அதிகரிப்பை நாங்கள் திடீரென இந்த ஒப்பந்தத்தில் கைச்சாத்திட்டு வந்த இந்த வரலாற்றை கொண்டவர்கள் அந்த நிலையில் அல்லாமல் திடீரென உயர்த்தி கேட்பதன் காரணமாக இது நியாயமற்ற ஒரு கோரிக்கையாக காட்டப்படுகின்றது. எனவே இது தொடர்பான ஒரு மத்தியஸ்தத்தை அரசாங்கம் என்கின்ற வகையில் வகிக்க வேண்டும். இனிவரும் காலங்களிலும் இந்த கூட்டு ஒப்பந்தத்தில் இந்த நிலையற்ற வீதத்தில் அடிப்படை சம்பளத்தை முன்வைக்காது ஒரு நிலையான வீதத்தில் அடிப்படை சம்பளத்தை முன்வைக்க வேண்டும் என்கின்ற நிபந்தனையை அரசாங்கம் என்கின்ற வகையில் இந்த ஒப்பந்த தரப்புக்கு நிவிதிக்க வேண்டும் என்கின்ற கோரிக்கையை இந்த பிரேரணையின் ஊடாக நான் இந்த பாராளுமன்றத்துக்கு பிரேரிக்கின்றேன். தொழிற்சங்க தொழில் அமைச்சர்களிடத்திலும் இந்த வேண்டுகோளை நான் முன்வைக்கின்றேன். அதேபோல இந்த கூட்டு ஒப்பந்தம் செய்யப்படுகின்ற போது பெரும்பாலும் அல்லது அது ஆங்கிலத்திலேயே செய்யப்படுகிறது. இந்த ஆங்கிலத்தில் செய்யப்படுகின்ற கூட்டு ஒப்பந்தமானது பெரும்பாலும் ஆங்கிலம் அறியாத அல்லது தாங்கள் புரிந்து கொள்ளக்கூடிய மொழியில் அது கிடைக்கப்படாத பட்சத்தில் மக்களுக்கு எப்போதும் இது தெளிவில்லாத விடயமாகவே இருக்கிறது. இந்த நான் ஏற்கனவே கூறிய வீதாசார முறையாக இருக்கட்டும் அல்லது இந்த ஒப்பந்தத்தில் செய்யப்படுகின்ற முறைமையாக இருக்கட்டும் அவர்கள் விளங்கிக் கொள்ளுகின்ற மொழியிலே அது வழங்கப்படுகின்ற பட்சத்தில் தான் அது கிடைக்கக்கூடியதாக இருக்கும். எனவே ஒப்பந்தம் செய்யப்படுகின்ற போது ஆரம்பத்தில் இருந்தே அது அறியக்கூடிய தமிழ் மொழியிலும் சிங்கள மொழியிலும் ஆங்கில மொழியில் இருப்பதில் தவறில்லை. அது மக்களுக்கு சென்று சேரக்கூடிய வகையிலே அது விளக்கமாக வழங்கப்பட வேண்டும் என நான் வலியுறுத்த விரும்புகின்றேன். இந்த சம்பள முறைமையிலே இருக்கக்கூடிய பிரதான பிரச்சினைதான் ஒரு பக்கமாக சம்பளத்தொகையை அடிப்படை சம்பளத்துடன் மேலதிக கொடுப்பலன் அதிகரித்துவிட்டு இந்த ஒப்பந்தத்தில் சொல்லப்படுகின்ற சில உறுப்புரைகள் அந்த சம்பளத்தை முழுமையாக அந்த மக்கள் பெற்றுக்கொள்ளாத வகையிலே செய்யப்படுவதன் காரணமாக இதில் இருக்கக்கூடிய குழப்ப நிலையை மக்கள் புரிந்து கொள்ளக்கூடியவர்களாக இல்லை. இங்கே ஒரு வாசகம் சொல்லப்படுகிறது, டெய்லி அட்டெண்டன்ஸ் இன்சென்டிவ் ரூபீஸ் 60 shall be paid to workers whose attendance is 70% and over the number of days work offered per month. இது விளங்கிக் கொள்ளக்கூடிய ஒரு விடயம்தான். அதாவது வேலை வழங்குகின்ற காலப்பகுதியில் 75% மேற்பட்ட நாட்கள் வேலை செய்தால்தான் ஒட்டுமொத்த அவர்கள் வேலை செய்த அத்தனை நாளுக்கும் இந்த மேலதிக கொடுப்பனவாக 60 ரூபாய் வழங்கப்படும் என்பதாக இங்கே சொல்லப்பட்டிருக்கிறது. அதே போல இந்த 140 ரூபாய் அதாவது நடைமுறை நிர்ணயிக்கும் நாளுக்கான குறித்த உற்பத்தி இயலளவை அடையும் வகையில் அவர்கள் எந்த அளவு தூரம் உற்பத்தி இயலளவை அடைகிறார்கள், நோம்ஸ் அண்ட் டாஸ்க் அடைகிறார்களோ அதற்கேற்றவாறு வழங்குவதாக சொல்லப்பட்டிருக்கிறது. அது தொடர்பாகவும் அந்த 75% வேலை நாட்கள் தொடர்பாகவும் மக்களுக்கு
தெளிவில்லை.
எனவே இதுபோல இந்த நிர்ணயங்கள் இந்த விடயங்கள் சொல்லப்பட்டிருக்கின்ற போதும் கூட இதற்கிடையில் இருக்கக்கூடிய மேலதிகமான பிரச்சனை தான் இதற்கு எனக்கு நீங்கள் வாய்ப்பளிக்க வேண்டும். இங்கே இருக்கக்கூடிய பிரச்சனை தான் இந்த ஒப்பந்தத்திலே மேலதிகமாக இந்த வருமான முறைமையிலே மாற்றத்தை ஏற்படுத்தக்கூடியதான விடயங்களுக்கு அனுமதி வழங்கப்படுகிறது. அதுதான் அவுட் குரோவர் முறைக்கு இவர்கள் அனுமதியை வழங்கியிருக்கிறார்கள். இந்த அவுட் குரோவர் முறைக்கு அனுமதி வழங்கப்படுவதன் காரணமாக ஏற்கனவே சம்பளத்தொகை தீர்மானிக்கப்பட்ட போதும் கூட அந்த சம்பளத்தொகையை மீறி செல்லுகின்ற நிலையை இந்த அவுட் குரோவர் முறைமையினூடாக ஏற்படுத்தப்படுகின்றது. இது வருமான பாதிப்பை ஏற்படுத்துகிறது. இந்த இரண்டு விடயங்களை மாத்திரம் இந்த பிரேரணையை முன்வைப்பவன் என்கின்ற வகையிலே ஹன்சாட்டிலே பதிவு செய்வதற்காக நான் வாசித்து காட்டி இந்த சபையிலே சமர்ப்பிக்கலாம் என நினைக்கிறேன். இங்கே இது சொல்லப்படுகிறது, தொழிற்சங்கங்களானது தோட்டங்கள் மட்டத்தில் தொழில்துறை உற்பத்தி திறனை மேம்படுத்த ஒத்துழைப்பை வழங்க வேண்டியதுடன் உற்பத்தி திறன்களில் ஏற்படும் மாற்றமானது வருமானத்தில் அல்லது ஊதியத்தில் தாக்கம் செலுத்தும் வகையில் அம்மாதிரிகள் அமையப்பெறுதல் வேண்டும் மற்றும் அவைகள் எதிர்வரும் உடன்படிக்கையில் உள்ளடக்கப்பட வேண்டும். இந்நோக்கத்தை அடையும் விதத்தில் இரண்டு கட்சிக்காரர்களும் ஒப்பந்தம் நடைமுறையில் இருக்கும் காலத்தில் இது தொடர்பில் ஆக்கப்பூர்வமான பேச்சுவார்த்தைகள் நடத்த இரு கட்சிக்காரர்களும் இணக்கம் தெரிவிக்கின்றார்கள். இதன் மூலமாக கடந்த 2016 செய்யப்பட்ட ஒப்பந்தத்தில் அவுட் குரோவர் முறைக்கு இந்த தொழிற்சங்கம் கைச்சாத்திடுகின்ற தொழிற்சங்கங்கள் தங்களது இணக்கத்தை தெரிவித்திருப்பதன் காரணமாக முறையான ஒரு சம்பளத்தொகை அறிவிப்பு செய்யப்பட்டு மாறாக தோட்டங்களிலே அங்கே வேறு முறைகள் நடைமுறை கொண்டு வரப்பட்டிருக்கும். அவ்வாறு தோட்டங்கள் நடைமுறை செய்கின்ற போது தொழிலாளர்களுடன் செய்து கொள்ளுகின்ற ஒப்பந்தத்தை இங்கே நான் சபைக்கு சமர்ப்பிக்கிறேன், ஹன்சாட் பதிவுக்காக சமர்ப்பிக்கின்றேன். அங்கே தொழிலாளர்களுடன் வேறு ஒரு உடன்படிக்கையை அவர்கள் செய்து அவர்கள் வருமான முறையில் மாற்றம் ஏற்படுவதன் காரணமாக நாங்கள் என்னதான் கூட்டு ஒப்பந்த அடிப்படையிலே சம்பள பேச்சுவார்த்தை தீர்மானித்து அந்த சம்பளத்தொகை தீர்மானிக்கப்பட்ட போதும் கூட ஆரம்பத்தில் செய்யப்படுகின்ற ஒப்பந்தத்திலிருந்து வேறுபட்ட ஒரு ஒப்பந்தத்துக்கு தொழிலாளர்களுடன் செல்கின்ற ஒரு மாற்று முறை அங்கே காணப்படுகிறது. அதே போல இன்னும் ஒரு இரண்டாவது ஒப்பந்தத்தை செய்வதாக இப்போது ராஜாங்க அமைச்சராக பதவி பெற்றுள்ள வடிவேல் சுரேஷ் அவர்கள் ஊடகங்களுக்கு தெரிவித்த கருத்துக்களையும் நான் ஆதாரங்களாக சமர்ப்பிக்க முடியும். எனவே 3 ஒப்பந்தங்களுக்கிடையே இழுபட்டுக் கொண்டிருக்கின்ற இந்த நிலைமையும் இந்த அடிப்படை சம்பளத்திலிருந்து மாறுபடக்கூடிய வருமான பங்கீட்டு முறை செய்யக்கூடிய நிலைமையில் தொழில் உறவுகளோடு சம்பந்தப்படுகின்ற வகையிலே தொழில் அமைச்சருக்கு இதுக்கு ஒரு வகிபாகம் இருக்கிறது. அடிப்படை சம்பளத்தில் அல்லது அவள் கிடைக்கக்கூடிய தொழில் உரிமைகளை மீறுகின்ற விதத்திலே இந்த ஒப்பந்த முறைகள் மாற்றம் செய்யப்பட்டிருப்பதன் காரணமாக அந்த முறைமைகளை மாற்றி அமைத்து நிலையான அடிப்படை சம்பளம் ஒன்றை பெறுவதற்கும் சாதாரண பொது தொழிற்சட்டங்களிலிருந்து மீறி செல்லாத வகையில் அவற்றை நடைமுறைப்படுத்துவதற்கும் அரசாங்கம் என்கின்ற வகையில் தொழிலமைச்சர் இந்த விடயத்தில் தலையிட வேண்டும் என கேட்டுக்கொண்டு இந்த விவாதத்தில் கலந்து கொள்கின்ற உறுப்பினர்கள் போதுமான வரைக்கும் கூடுமான வரைக்கும் அறிவு சார்ந்த ரீதியாக இதனை அணுகுமாறு கேட்டுக்கொண்டு அதை விடுத்து உணர்ச்சி சார்ந்து மக்கள் உணர்வுகளை தூண்டி உணர்ச்சி சார்ந்த விடயமாகவும் கேலிக்குரிய விடயமாகவும் இந்த சம்பள பிரச்சனையை மாற்றியமைக்காது அறிவு சார்ந்த வகையிலே இதனை அணுகி அந்த மக்களுக்கு அப்பாவி தோட்ட தொழிலாளருக்கு உரிய வருமானத்தை பெற்றுக் கொடுப்பதற்கு நீங்கள் எல்லோரும் ஒத்துழைப்பதற்கு ஏற்ற வகையிலே கருத்துக்களை பகிர்ந்து கொள்மாறு கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
Thank you very much. Honorable Aravind Kumar, you have only 5 minutes.
Thank you. இன்று சபை ஒத்திவைப்பு வேலை பிரேரணையாக பெருந்தோட்ட தொழிலாளரின் சம்பள பிரச்சினையை முன்வைத்த எனது சக உறுப்பினர் திலகராஜ் அவர்களின் அந்த பிரேரணையை நான் முன்மொழிவதோடு எனது ஒரு சில கருத்துக்களையும் இதிலே கூறலாம் என்று நான் நினைக்கின்றேன். இந்த கூட்டு ஒப்பந்தத்தினூடாக பெருந்தோட்ட தொழிலாளர்களின் சம்பள பிரச்சினை இன்று தீர்மானிக்கப்படுகின்றது. எப்பொழுது தோட்டங்கள் அரசாங்கத்திடமிருந்து தனியார் துறைக்கு கையளிக்கப்பட்டதோ அன்றிலிருந்து இது நடைமுறையிலே இருந்து வருகின்றது. ஆனால் இதில் நாங்கள் ஒரு விடயத்தை பார்க்க வேண்டியதாக இருக்கின்றது. 2 வருடங்களுக்கு ஒருமுறை இந்த கூட்டு ஒப்பந்தம் புதுப்பிக்கப்படும் என்று சொன்னாலும் கூட எந்த ஒரு காலகட்டத்திலும் 2 வருடங்களுக்கு ஒருமுறை இந்த கூட்டு ஒப்பந்தம் புதுப்பிக்கப்பட்டது கிடையாது. ஆகவே அங்கே மாதங்கள் தள்ளி போடப்படுகின்றன. இவ்வாறு தள்ளி போடுவதன் காரணமாக அந்த 2 வருடங்களுக்கு ஒருமுறை கூட்டு ஒப்பந்தம் புதுப்பிக்கப்பட வேண்டும் என்ற ஒரு தன்மை இருந்தாலும் கூட ஏதோ ஒரு காரணத்திற்காக எவரின் லாபத்திற்காகவோ அது அவ்வாறு சரியாக இடம்பெறாமல் இவ்வாறு தள்ளி போட்டுக் கொண்டு வருவதே நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. இவ்வாறு செய்வதன் ஊடாக அந்த உதாரணத்துக்கு நாங்கள் கடந்த காலங்களிலே 10 கூட்டு ஒப்பந்தங்கள் செய்யப்பட்டிருக்க வேண்டுமாயிருந்தால் அது 7 அல்லது 8 மட்டுப்படுத்தப்பட்டிருக்கின்றது. அப்படி என்றால் 2 ஒப்பந்தங்கள் அல்லது 3 ஒப்பந்தங்கள் தவறவிடப்பட்டிருக்கின்றன. இதன் ஊடாக இந்த சம்பள உயர்வு அங்கே தோட்ட தொழிலாளர்களுக்கு இல்லாமல் ஆக்கப்பட்டிருக்கின்றது. இதனை நாங்கள் கடந்த காலத்தில் பார்த்தோம். 18 மாதங்கள் கூட்டு ஒப்பந்தம் புதுப்பிக்கப்படாமல் இழுத்தடிப்பு செய்யப்பட்டது. ஆகவே இந்த 18 மாதங்கள் என்பது இன்னும் ஒரு கூட்டு ஒப்பந்தத்திற்கு நிகரான காலமாகும். அவ்வாறு செய்ததன் ஊடாக தோட்ட தொழிலாளர்களுக்கு பாரிய இழப்பு ஏற்பட்டது. நான் இந்த உயரிய சபையில் ஏற்கனவே கூறியிருக்கின்றேன், 800 கோடிக்கும் அதிகமான தொகையை அந்த இழுத்தடிப்பு காரணமாக தோட்ட தொழிலாளர்கள் இழந்திருக்கின்றார்கள். இதற்கு யார் வகை சொல்வது? அவர்களின் சாபத்திற்கு இலக்காக வேண்டி வரும் இவ்வாறு அப்பாவி தோட்டத் தொழிலாளர் வயிற்றிலே எவராவது அடிக்க முன்வந்தால் முனைந்தால் அவர்களின் சாபத்திற்கு உள்ளாக வேண்டி வரும் என்பதை இந்த உயரிய சபையில் நான் பதிவு செய்ய விரும்புகின்றேன். ஆகவே எமக்கு தேவையில்லை, எமக்கு கம்பெனிக்காரர்களை திருப்திப்படுத்த வேண்டிய அவசியம் எமக்கு கிடையாது, எமக்கு அவர்களை வளப்படுத்த வேண்டிய அவசியம் எமக்கு கிடையாது, எமது தொழிலாளர்களை காப்பாற்ற வேண்டிய எமது தொழிலாளர்களின் நியாயமான சம்பளத்தை பெற்றுக் கொடுக்க வேண்டிய அவசியமும் தேவையும் மக்கள் பிரதிநிதி வகையில் எமக்கு இருக்கின்றது. ஆனால் துரதிருஷ்டவசமாக இது அரசாங்கத்துறை இல்லாத காரணத்தினால், இது தனியார் துறை என்பதன் காரணமாக இவ்வாறு ஒப்பந்தங்களின் ஊடாக இந்த சம்பள உயர்வை தோட்டத் தொழிலாளர் பெற வேண்டிய நிலைமை இருக்கின்றது. இன்று அடிப்படை சம்பளமாக 500 ரூபாய் கேவலம் ஒரு நாளைக்கு யாசகம் செய்பவர்கள் சுமார் 2500க்கும் அதிகமான தொகையை யாசகமாக பெறுகின்றார்கள். ஆனால் காலை முதல் மாலை வரை மிகவும் கஷ்டமான உழைப்பிற்கு இந்த நாட்டிலே கிடைப்பது வெறுமனே 500 ரூபாய் மாத்திரமே. ஆகவே சம்பந்தப்பட்ட அனைவரும் இதனை கருத்தில் கொள்ள வேண்டும். தோட்ட தொழிலாளர்களின் எதிர்பார்ப்பு இன்று 1000 ரூபாயாக இருக்கின்றது. இந்த 1000 ரூபாயும் போதுமானதல்ல என்பதே எனது நிலைப்பாடாக இருக்கின்றது. ஏனெனில் இன்று நாட்டிலே இருக்கும் விலைவாசி பொருளாதார போன்றவற்றை பார்க்கும் போது இந்த 1000 ரூபாய் கூட அது பொருத்தமான சம்பளமாக நான் பார்க்கவில்லை. இன்று ஒரு பாசிடம் கைக்கூலியாக வேலை செய்பவர் ஒருவர் 1500 ரூபாய்க்கு குறைவாக சம்பளம் பெறுவதில்லை. ஒரு பாஸ் ஒருத்தர் மேசன் வேலை செய்பவர் 2500 ரூபாய்க்கு குறைவாக இன்று செய்வதில்லை. ஆனால் தோட்ட தொழிலாளர்கள் மாத்திரம் இந்த சாபக்கேடான 500 ரூபாய் சம்பளத்தை பெறும் ஒரு அவல நிலைமை இந்த நாட்டில் இருக்கின்றது. ஆகவே இதில் சம்பந்தப்பட்ட அனைவரும் இதற்கு பதில் சொல்லி ஆக வேண்டும். அப்பாவி தோட்ட தொழிலாளர்களின் சாபத்திற்கு உள்ளாகியே ஆக வேண்டும் என்பதை நான் விசனத்தோடு இங்கே பதிவு செய்ய விரும்புகின்றேன். எனவே இந்த சம்பள பிரச்சனை மேலும் இழுத்தடிக்கப்படாமல், தற்போது 3 மாதங்கள் முடிந்திருக்கின்றன, இழுத்தடிக்கப்படாமல் இது கூடிய சீக்கிரம் ஒரு நல்ல நிலைமை ஏற்படுத்த வேண்டும். தோட்ட தொழிலாளர்களுக்கு நியாயமான சம்பளத்தை பெற்றுக் கொடுக்க தொழில் திணைக்களம், தொழில் அமைச்சு, அதே போல் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சு இவை அனைத்தும் ஒன்றாக நியாயமான சம்பளத்தை பெற்றுக் கொள்ள வேண்டும் என்று கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி.
தேங்க்யூ வெரி மச் கரு. கரு சிபிராத் நாயக் மேத்துமா
மூலாசனாரூட கரு மந்திரித்துமணி விசேஷம் வத்து ஆசிரித்தவ ஜீவத் என புத்தலை கேட்டிட்ட எவ்வகேம வத்து கர்மாந்தே பிரிபந்த உந்தாக்கார அவபோதியாக தீன கினை கேட்டிட்ட
ஒபுத்துமாட வினாடி தாயக காலையாக தீனா ஒபுத்துமாட வினாடி தாயக தீன் காலை காலையாக
මම හිතනවා ඊට වැඩියක් දෙන්න පුළුවන් මේ කියලා මොකද රිචඩ් පැට් නැමැතුමා ළඟ ඉන්න කාලේ ඉඳලා දන්න නිසා කෙසේ වෙතත් මේ කාල පරිච්ඡේදයේ තුලදී මේ කම්කරුවන් ගැන ඉතිහාසය ගැන කතා කරන්න අවශ්‍ය නැතේ කියන එක මම විශ්වාස කරනවා. තිරක රාජ මන්ත්‍රීතුමා ගෙනාපු කාලෝචිත යෝජනාව පිළිබඳව අනුමත කරමින් තමයි මම මේ කතා කරන්න සූදානම් වෙන්නේ. අද ඒ වතුකම්කරුවන් වෙනුවෙන් එදා සමාගම් මගින් ඔවුන්ගේ මාර්ගපද්ධතිය, ඔවුන්ගේ විදුලිය, ඔවුන්ගේ සෞඛ්‍ය, ඔවුන්ගේ අධ්‍යාපනය මේ සියල්ල සඳහා ඒ සමාගම් මතින් වියදම් දරන්න ඒ කාලයක් තිබුණා වියදම් කරන්න. නමුත් රජයක් හැටියට ඒ වගකීම හරියට අරගෙන මේ රටේ සමාජයේ මිනිස් ජීවත් වෙන ජනතාවක් හැටියට ලංකාවේ පුරවැසියන් හැටියට ඔවුන්ට ඒ අවස්ථාව අවකාශය සලසා දෙමින් ක්‍රියාත්මක කරගෙන යනකොට මේ තේපොල් රබල් ආර්ථිකයත් එක්ක යන තේ විශේෂයෙන් ආර්ථික වශයෙන් අපිට දායකත්වය ලබා දෙනකොට මහා බණ්ඩාගාරයට මුදලක් එනකොට ඒ සඳහා කම්කරුවෙක් ඒ කාර්යභාරයේ නියැලෙන වේලාවක ඔවුන්ට ලබා දිය යුතු වැටුප පිළිබඳව සාකච්ඡා කරන්න හාම්පුතුන්ගේ සංගම් එක්ක ඒ සමාගම් එක්ක කතා කරන්න අවුරුදු දෙකෙන් දෙකට කටයුතු කරලා තිබුණා. ඒ අවුරුදු දෙකෙන් දෙකට කටයුතු කරමින් ඒ සඳහා වැඩි කරන ජීවන විය වැඩි වෙන ජීවන වියදමත් ඒ වගේම ඔවුන්ගේ ජීවිතය ගැටගා ගන්න අවශ්‍ය පසුබිමත් සකස් කරන්න සූදානම් වෙනකොට වතු ශේත්‍රයේ දිහා බලන්න ඕන කම්කරු ඇමතුමනි, විශේෂයෙන්ම මේ පිළිබඳව ඒ කොහොර ටික වත්තට දාලා තියෙනවද, ඒ වගේම වල් ටික ගලවලා තියෙනවද? මගේ මිත්‍ර නවින් දිසානායක වැවිලි කර්මාන්ත ඇමතුමා දිගින් දිගටම මේ පිළිබඳව කතා කරා. මම හිතනවා මේ වල්නාසකයන් පිළිබඳව ඔවුන් මේ විශේෂ අවස්ථාව සලසා ගන්න ගැටුම් ඇති වෙනවා. නමුත් අපි ජීවත් වෙන පරිසරයක් තුළ අපිට පේනවා ඒ කාර්යභාරය කරන්න ඔවුන්ට අවස්ථාව සලසා දී යුතුයි. නැත්නම් වතු ශේත්‍රයේ අද කැලෑවටපත් වෙලා ඒ කැලෑව තේ ටික අභාග්‍ය සම්පන්න විදිහට විනාශ වෙමින් යනවා. ඒ විතරක් නෙවෙයි, ඒ තේ වතු ටික එළවලු හදන්න කටයුතු කරන්න ඒ සමාගම් විසින් බදු දෙනවා. මේ බදු දීමේදී පරිසරය පිළිබඳව ඒ වගේම පස සංරක්ෂණය පිළිබඳව සොයා බැලීමක් සිද්ධ වෙන්නේ නැහැ. මේ වගේ පසුබිමක තියාගෙන මේක ශස්ත්‍රීක කරමින් ආදායම් උත්පාදනය කරගන්න සූදානම් වෙනකොට ඒ සඳහා කම්කරුවන්ට අවශ්‍ය වැටුප, දිනක වැටුප ඒ ලබා දීම පැහැරහැරීම පිළිබඳව තරේ අපි හෙලා දකින්න ඕනේ. එනිසා ඔවුන්ට ආදායම් මාර්ගයේ පමණක්ම ක්‍රියාත්මක කරන්න සූදානම් වෙනවා. ඒ විතරක් නෙවෙයි, සමහර සමාගම් එහි තියෙන එදා හිටවල තිබුණු ගස් ටික කපලා ඒ ගස් ටික දරවලටත් එහෙම නැත්නම් වෙනත් දේවල් වලටත් ලබා දෙමින් ක්‍රියාත්මක කරගෙන යනවා ඔවුන් මේ ආදායම ලබා ගන්න. තේවල ආර්ථිකය පිළිබඳව හොයා බලන්න සූදානම් වෙන්නේ නැහැ. කම්කරුවගේ ජීවන වෘත්තිය පිළිබඳව හොයන්න සූදානම් වෙන්නේ නැහැ. ඔවුන්ට සාධාරණයි ඒ සාධාරණ ඉල්ලීම ඉටු කළ යුතු වෙනවා. ඒ සඳහා සමාගම් එක්ක කතා කරමින් තීරණාත්මක සාකච්ඡා වලට ආවා. එයා ඇවිල්ලා ඒ අවස්ථාවේදී සමහර සමාගම් ඒ සඳහා අකුල් හෙළමින් ක්‍රියාත්මක කරනවා. තිරක රාජ මන්ත්‍රීතුමා පෙන්වා දුන් කරුණ අනුව ඒ සඳහා කටයුතු කිරීම වැදගත් කියන එකත් නැවත සාකච්ඡා කරමින් මේ අවස්ථාව සලසා දිය යුතු වෙනවා. මම හිතනවා අද ඩොලරයට සාපේක්ෂව ගත්තොත් එහෙම අද ඩොලරේ මුදල වටින රුපියලේ බාල්දි වීම කොතෙක් දුරට යනවද? එතන ඒක නිසාම පාන් පිටි කිලෝ එකක මිල, ඒ වගේම ලාම් තෙල් බෝතලයක මිල, ඒ වගේම ඔවුන්ගේ ගමනාගමනය සඳහා යන මිල, මේ පිළිබඳව ගත්තම දරුවන්ගේ පාසල් අධ්‍යාපනය සඳහා යන වියදම ඔවුන්ට ජීවන වෘත්තිය ගෙනියන්න බැරි මට්ටමකට සැලසිලා තියෙනවා. එනිසා මේ අවස්ථාව සලසා දීමේ වගකීම අපි ක්‍රියාත්මක කළ යුතු වෙනවා. කොයි පක්ෂයක හිටියත්, කොයි පැත්තක හිටියත් අපි සාධාරණ යුක්තිය පිළිබඳව කතා කරන්න ඕනේ. ඒ අවස්ථාව සලසා දිය යුතු වෙනවා. ඔවුන් ජීවිතය ගැටගහගන්නේ වෙරවීරය දරන්න විශාල අමාරුවකින්. ඒ අවස්ථාව සලසා දිය යුතු වෙනවා. එසා උද්ඝෝෂණ කරමින් ඒ වගේම ඔවුන් ඉල්ලා සිටිමින් ඔවුන් කටයුතු කරන්න සූදානම් වෙන්නේ රටේ ජාතික ධනයට විශාල දායකත්වයක් ලබා දෙන පුරවැසියන් හැටියට. ඒ අවස්ථාව සලසා දිය යුතුයි. ඔවුන්ගේ නිවාස ටික හදලා දෙනවනම්, ඔවුන්ගේ අනිකුත් පහසුකම් ටික රජය විසින් හදලා දෙනවනම්, අවස්ථාව සලසා දෙනවනම් සමාගම් වලට ඒ කිසි දෙයක් කරන්න ඔවුන්ට ඉස්තුරු වෙලා නැහැ. ඔවුන්ට තියෙන්නේ එදා හදපු තේගස් වල තියෙන ආදායම් ලබාගෙන ඒ ආදායමෙන් ඔවුන්ගේ සමාගම් පෝෂණය කරගන්නවා වගේම කම්කරුවට දෙන වැටුප ලබා දීම සඳහා ක්‍රියාත්මක කරන්නේ නැහැ. යම් වෙලාවක කතා කරනකොට සූදානම් වෙන්නේ වෙන මොකක්වත් නෙවෙයි. ඒ මුදල ලබා දීපුවම කොහොමද EPF දෙන්නේ? ETF දෙන්නේ කොහොමද? මෙන්න මේ කාරණා දිනලා සූදානම් කරනකොට ඒ අවස්ථාවේදී අපි බලන්න ඕනේ කම්කරුවා ජීවන වෘත්තිය ගෙනියන්නේ කොයි ආකාරයටද කොයි විදිහටද. ඒ නිසා මේකේ රටේ විශාල ප්‍රශ්නයක් හැටියට පත් වෙලා තියෙනවා. අද වෘත්ති සමිතිය හැටියට විවිධාකාර වෘත්ති සමිති තියෙනවා. ඒ වෘත්ති සමිති වලට වඩා අද ඒ කම්කරුවෝ ඒ දරුණයෝ විශාල වශයෙන් එතෙන්ද නැඹුරු වෙලා ඒ සඳහා අරගල කරමින් ඉන්නවා. ඒ අරගල කරනවා කියන එක අපි පෞගේ දවස්වල දැක්කා. Facebook එකකින් නැත්තම් සමාජ වෙබ් සයිට් වලින් කැඳවලා ගෝල්පෙස් පිටනියට ගෙනල්ලා ඔවුන් ඒ අරගලේ ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ වගේම පාසල් අධ්‍යාපනයේ ලබා දෙමින් ඔවුන් නිසි කලට නිසි ආකාරයෙන් ක්‍රියාත්මක කරනවා. වගේම ඔවුන්ට වත්තේ රැකියාව නැත්තම් වෙනත් රැකියාවන් සඳහා ඔවුන් යොමු වෙනවා. ඒ වගේම සමාජ අසාධාරණයක් වෙනවා. ඒ සමාජ අසාධාරණය තුළ ඔවුන් කොන් වෙනවා, ඈත් කරනවා, වෙන් කරනවා. ඒ ඉන්දිය සම්භයයක් තියෙන ජනතාව හැටියට වෙන් කරන්න කොන් කරන්න ඉඩ දෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා ඔවුන්ගේ වැටුප් තලය ලබා දීමේදී යම් මට්ටමකට මධ්‍යස්ථව එක තැනකට එන්න ඕනේ කියන එක තමයි මම හිතන්නේ. මම කියන කතාවට එකඟ වෙනවා ඇති පැවිදි කර්මාන්ත ඇමතුමත් එක්ක. මේ නිසා මෙන්න මේ දේ අපි සාකච්ඡා මට්ටමින් තීන්දුව කරලා ඔවුන්ට අවස්ථාව සලසා දීම වැදගත් වෙනවා. ඒ නිසා මම හිතනවා සමාගම් වලට ලොකුම ප්‍රශ්නේ තියෙන්නේ කම්කරුවන්ගෙන් වල්ලුදුළු ගන්න එක ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. ඒ සඳහා රසායනික ද්‍රව්‍ය පාවිච්චි කිරීමේදී වෙනත් ආකාරයෙන් කටයුතු කිරීමේදී ඒ සඳහා එන රෝගකාරකයන් තියෙනවායි කියලා කතා කරමින් ඔබට අභියෝගයක් තියෙනවා. ඒ අභියෝග පසකලා ඔබ තීන්දුව ගන්නවා කියන එක මම දන්නවා. ඒ නිසා ඒ තීන්දුව ගැනීම සඳහා ක්‍රියාත්මක කරන්න අපි එක ප්‍රදේශයේ ජීවත් වෙන මිනිසු, ඒ සමාජයත් එක්ක ජීවත් වෙන මිනිසු, ඒ සමාජයේ ඉන්න ජනතාවට ඒ අවස්ථාව සලසා දීම වැදගත් වෙනවා. ඒ නිසා එක්කෙනෙක් දෙන්නෙක්ගේ සමාගම් එකක් දෙකකගේ තීන්දුවකට වඩා කම්කරුවාගේ පැත්තෙන් අවශ්‍ය පසුබිම සකස් කරන්න ඕන. ඒ වගේම කම්කරුවාගේමුත් අපිට නිසි වේලාවට ඒ සමාගමට ඒ පැය ගාන වැඩ ටික ලබා දීමේ වගකීම ක්‍රියාත්මක කරන්න ඕන. නැත්නම් සමාගම් වහලා දාන්න පුළුවන් කමක් නැහැ තිලකරාජ් මන්ත්‍රීතුමා. මෙන්න මේකත් අපි කල්පනා කරගෙන ඒ සඳහා කටයුතු කරන්න ඕනේ. එනිසා මම හිතනවා ඔවුන්ටත් එක අමාරුකමක් තියෙනවා නම් සෙස්බද්දක් ගන්නවා භාණ්ඩාගාරෙ. සෙස්බද්ද තේවලින් ගන්න සෙස්බද්දෙන් භාණ්ඩාගාරෙන් යම් මුදලක් හරි අඩු ගානේ ඒ සඳහා ඒ සමාගම් එක්ක කතා කරලා භාණ්ඩාගාරයෙන් මුදලක් ලබා දීලා ඒ ඔවුන්ගේ වැටුප ලබා දීමට මම යෝජනා කරනවා. ඒක කරන්න පුළුවන්, කළ හැකි දෙයක්. ඒ නිසා මේ කාරණා පිළිබඳව අපි විශේෂයෙන් සලකා බැලිය යුතුයි. ඒ වගේම ටී බෝඩ් එකේ මුදලක් තියෙනවා. ඒ මුදලෙන් අරගෙන අපිට යම් දෙයක් ඔවුන්ට ලබා දෙන්න පුළුවන්. බිලියන ගාණක් ඉතුරුක් තියෙනවා. ඒ බිලියන ගාණේ
මුදලෙන් ලබා දෙන්න
අවස්ථාව සලසා දෙන්න පුළුවන් වෙයි. ඒ නිසා මම හිතනවා මේ කම්කරුවන්ගේ දැවන ප්‍රශ්නෙට විසඳුම් හොයන්න අපි කොයි ආණ්ඩුවක හිටියත් කොයි පැත්තක හිටියත් හැමදාම කතා කරුවත් ඒ අවුරුදු දෙකෙන් දෙකට ඇවිල්ලා ඒ වැටුප් වැඩි කිරීම සඳහා ක්‍රියාත්මක කරනකොට ඒ මේ අවුරුදු දෙක තුන ක්‍රියාත්මක කරන්න බැරි මට්ටමකට ඇවිල්ලා තියෙන නිසා අරගල කරමින් උද්ඝෝෂණය කරමින් ක්‍රියාත්මක කරනවා. ඔවුන්ට ඒ සමාජ අසාධාරණය වෙන්න ඉඩ තියන්න එපා. ඒ කම්කරුවන්ටත් ඒ අවස්ථාව සලසා දීමේ වැදගත්කමක් තියෙනවා, වගකීමක් තියෙනවා. එය ක්‍රියාත්මක කරන්න සූදානම් වෙන්න. එක උදාහරණයක් හැටියට දරු ඇමතුමනි මම කියනවා සමහර සමාගම් තියෙනවා. තලවකැලේ පැත්තේ තියෙන සමාගම් කියනවා ඒ සමාගම් රුපියල් 1000ක් දෙනවා. 1000ක් දීලා ඔවුන් වැඩට ගන්නවා. අර ඉන්න කට්ටියට වැඩට දෙන්න බෑ කියලා කියනවා. මේ සමාගමත් කම්කරුවත් අතර සාකච්ඡා කරනකොට කියනවා රුපියල් 1000ක් දෙන්න බෑ කියලා. නමුත් එදාට කෑම වේලකුත් දීලා රුපියල් 1000ක් දෙන තැනට දීලා ඔවුන්ට ට්‍රාන්ස්පෝර්ට්ත් දෙනවා. මේ ගමනාගමන සේවයත් ඔවුන්ට පහසුකම් සලස්සනවා. ඒ සලස්සලා ක්‍රියාත්මක කරගෙන යනවා. වැවිලි සමාගමක් හැටියට තලවකැලේ තියෙන වත්ත ඒ කාර්යභාරය කරනවා. ඔවුන්ට ඒක කරන්න පුළුවන් නම් ඇයි අනිත් අයට කරන්න බැරි වෙන්නේ? ඒ වගේම වල් වැවිලා මේ විනාශ වෙලා යන තේ ආර්ථිකය පහතට වැටෙන්න සූදානම් කරන්න එපා. ඒ සඳහා ඔබට උවමනාවක් තියෙනවා, ඔබට කැක්කුමක් තියෙනවා. ඔබේ පියත් පැවිලි කර්මාන්ත ඇමතිවරයා හැටියට කටයුතු කරා. ඒ නිසා මේ සඳහා නිසි පිළිවෙර පියවර අරගෙන කම්කරුවන්ට අවස්ථාව සලසා දෙන්න කියමින් මම විශේෂයෙන් තිලකරාජ මන්ත්‍රීතුමා ඔබට මේ කාලෝචිත ප්‍රශ්නය ගෙන පිළිබඳව මගේ ගෞරවනීය ස්තුතිය ඔබට කියනවා. ඔබ
ඔබත් සමග කම්කරුවන් වෙනුවෙන් හැම මොහොතකම කතා කරන්න වෙනවා නම් ඒ සඳහා කිසිම වාද විවාදයක් නැහැ. අපි දැන් ප්‍රතිපත්තිමසයෙන් අපි අතර ප්‍රශ්න තියෙන්න පුළුවන් වෙයි දේශපාලන. හැබැයි මේක දේශපාලන ප්‍රතිපත්තියට වඩා මනුස්සත්කමත් එක්ක ඉස්සරහට යන ගමනක්. ඒ මනුස්සත්ව නාමයෙන් ඒ සඳහා ක්‍රියාත්මක කරන්න නිරන්තරයෙන්ම සූදානම් වෙනවා කියන එකත් ප්‍රකාශ කරමින් මම නිරන ඔබව ස්තුතියි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මිලකට ගරු අමාත්‍ය නවීන් දිසානායක මහත්තයා ඔබතුමාට විනාඩි 4ක පමණ කාලයයි සමා වෙන්න. තව කතිකින් 6 දෙනෙක් කතා කරන්න තියෙනවා.
ගරු මන්ත්‍රීතුමනි, දැනට අපේ සීවි රත්නායක මන්ත්‍රීතුමත් මාගේ දිස්ත්‍රික්කයේ ඒ වගේම තිලක රාජ් මන්ත්‍රීතුමත් මම හිතන්නේ ඒ වගේම සිවලිංගම් මන්ත්‍රීතුමත් අනාගතේ කතා කරයි. මේ සම්බන්ධව ඇත්ත වශයෙන්ම නොයෙකුත් සමාජයේ නානාවිධ මත තියෙන අවස්ථාවක් මේ වැටුප් ප්‍රශ්නය ගැන. නමුත් වැවිලි කර්මාන්ත අමාත්‍යතුමා හැටියට ගිය මාසයේ දෙසැම්බර් මාසයේ 20 වෙනිදා දිවුරුම් දුන්නට පසුව අපිට නැවතත් මේ සාකච්ඡා පටන් ගැනීමට මට අවකාශයක් ලැබුණා. ඇත්ත වශයෙන් අද දින මේ සාමූහික ගිවිසුමේ ප්‍රධාන කොටස්කරුවෙක් වන ගරු තොණ්ඩවන් මහත්තුමාත් සමග මම සාකච්ඡා කරා පැයක් පමණ මේ ප්‍රශ්නෙට සාර්ථකව විසඳුමක් ලබා දෙන්න. මූලික වශයෙන් වතු සමාගම් කඩා යන්නට ඉඩ දෙන්න බෑ. ඒක තමයි මූලික දේ. ඒ වගේම අනිත් පැත්තෙන් වතු සේවකයන්ගේ වැටුප් සාධාරණ මේ විදිහට වැඩි කරන්න අවශ්‍යයි. ඒ ප්‍රතිපත්ති දෙක අපිට ආරක්ෂා කරගන්න පුළුවන් නම් අපිට මේ ප්‍රශ්නය සාර්ථකව මුහුණ දෙන්න පුළුවන්. නොවැම්බර් මාසයේ තමයි මේ ගිවිසුම අවුරුදු 2කට පසුව නැවතත් සාකච්ඡා කළා අලුතෙන් අලුත් කරන්න තිබ්බේ. නමුත් අපි සියලුම දෙනා දන්නවා ඔක්තෝබර් 26 වෙනිදා ගිය අවුරුද්දේ විශාල දේශපාලන විප්ලවයක් මේ රටේ වුණා. මං හිතන්නේ මාසයක පමණ කාලයක් අපිට තිබ්බේ නැහැ අපි සියලු දෙනාම මේ දේශපාලන ප්‍රශ්නේ විසඳන්න. සීවි රත්නායක මැතිතුමා එතුමාගේ පැත්තෙන්, මම මගේ පැත්තෙන් අපි නොයෙකුත් පරිශ්‍රම කළා, උත්සාහ කරා අපේ පක්ෂ ජයග්‍රහණය කරන්න. මේ ප්‍රශ්නේ පොඩ්ඩක් පිටිපස්සට ගියා. ඉතින් අපිට ඒකට කාටවත් බනින්න බෑ, චෝදනා කරන්න බෑ. නමුත් අපිට දැන් අවස්ථාවක් තියෙනවා ඉතාමත් ඉක්මනින් ක්ෂණිකව මේට විසඳුමක් ලබා දෙන්න. මොකද මුළු වතු ශාස්ත්‍රයේම මේ ගැන බලා සිටිනවා. වතු ශාස්ත්‍රයේම කියන්නේ අපගේ රටේ ආර්ථිකයේ ප්‍රධාන පුරුකයක් හැටියට මා දකිනවා. ඉතින් ඉතාමත්ම ඉක්මනින් මේ විසඳීමකට මමත් දායකමගේ මැතිතුමත්, ඒ වගේම අගමැතිතුමත්, ඒ වගේම ජනාධිපතිතුමත් කැප වී සිටින බව පැහැදිලිව කිව යුතුයි. එම නිසා විශේෂයෙන්ම සාමාන්‍යයෙන් ගත්තහම අපි පැහැදිලිව කිව යුතුයි රුපියල් 1000ක බේසික් වේජ් එක මූලික වැටුප ලබා දෙන්න ඉතාමත්ම අමාරුයි. ඒක මං හිතන්නේ වෘත්තීය සමිති නායකයෝ ප්‍රසිද්ධියේ ප්‍රකාශ කරේ නැති වුණත් හදවතේ ඇතුළේ එතුමන්ලා දන්නවා ඒක. මේක ඇත්ත කතාව ඒකයි. අපි ඇයි ආවේගශීලීව හැංගීම් බරව දේශපාලන වේදිකාවට කතා කරන්නේ? මොකද අපි අවුරුදු 20කට 30කට ඉදිරියට බලන්න අවශ්‍ය මේ ප්‍රශ්නේ. We must look long term and have a sustainable economy that protects the rights of the workers and also ensures that the companies are able to be competitive in the international markets, not in Sri Lanka. Sri Lanka is a small place. So these are the multi-attitude, multi-dimensional issues that we face. Emanisa, sabathumiti danata dalawashayen, mata thawa vinadi 2-3 tiyenne, dalawashayen samanyen avurudda 2kata passe 10%ka wedi kirimak karana. Me avurudde 17%ka wedi kirimak karala thiyena, rupiya 100ka wedi kirimak. Ita amatherawa ඒක රුපියල් 451 රුපියල් 50කින් වැඩි කරා ගිය 2015 රුපියල් 500ට මේ අවුරුද්දේ රුපියල් 600ක් කරලා තියෙනවා. ඒක දෙගුණයකින් වැඩි කරලා තියෙනවා. ඒ වගේම ප්‍රොඩක්ටිවිටි ඉන්සෙන්ටිව් එක රුපියල් 140යි, attendance incentive එක රුපියල් 30යි, EPF ETF ඔක්කොම එකතු කරාම රුපියල් 940ක චේතනාවක් වතු කම්කරුවට ලැබෙන්න වතු සමාගම් එකඟ වෙලා තියෙනවා. ඉතින් මේක මදි කියලා සමාගම් ඉදිරිපත් කරත් අපි හිතන්නේ තව මේක වැඩි කරන්න පුළුවන්. පමින්නේ ස්ථාවරයි. නමුත් මූලික ප්‍රතිපත්තිය තමයි රුපියල් 1000ක බේසික් වේජ් එකක් ගන්න අමාරුයි. ඒක තමයි ඇත්ත කතාව. එහෙම වුණොත් එහෙම ප්‍රෙෂර් කරන්න යනවා නම් වතු සමාගම් අනිවාර්යෙන් කඩා වැටෙනවා. ඉතින් මේක අපි දැනගෙන ක්‍රියා කරමු. දැන් වතු සමාගම් පුද්ගලික අංශයට මැනේජ්මන්ට් එක දුන්නේ 1991. ඒ සිට අද දක්වා නොයෙකුත් ගිවිසුම් ඇති කරලා තියෙනවා. ඉතින් මේ අවුරුදු දෙකෙන් දෙකට එන ගියුස මම දන්නා සිවලිංගම් මහත්මයා මමයි අපි සෑහෙන සාකච්ඡා කරා 2015 අපි මාස දෙකක් විතර සාකච්ඡා කරා නමුත් අපි 2015 ආණ්ඩුව පිහිටවන්න ඉස්සෙල්ලා අවුරුද්දක් ගිහිල්ලා ඉතින් අරවින්ද කුමාර මහත්මයා මේ ප්‍රකාශ කර ප්‍රකාශයේ සම්පූර්ණ අසත්‍යයක් මම දන්නේ ඇයි එතුමා හැම කරේ කියලා අවුරුදු දෙකක් ගිහිල්ලා කියලා මේ පාර නෙවෙයි ගිය පාර අවුරුදු දෙකක් ගියේ මේ පාර තාම ගිහිල්ලා තියෙන්නේ earlier one he said it was this time last time sorry then I got it wrong I apologize but for this one it has only been about 2-3 months so we are confident of resolving this also තමුන්නාන්සලා දන්නා විශේෂයෙන්ම norm එක කියලා එකක් තියෙනවා ඒක තමයි මේ ප්‍රොඩක්ටිවිටි ඉන්සෙන්ටිව් එක ඒක 140ට තිබ්බත් වතු සමාගම් අද උදේ මාත් එක්ක කතා කරා උන් එක වැඩි කරන්න කැමති උන් කැමති විශේෂයෙන්ම attendance allowance එක වැඩි කරන්න ඉතින් ඒ විදිහට අපිට ඒ පැති වලින් වැඩි කරන්න පුළුවන් නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ දැන් ඔබතුමන්ලා නොඑක අවස්ථාවල භාග වෙලාවට දේශපාලන වේදිකාවේ කැමරා වලට කිව්වට රුපියල් 1000 කොහොම හරි අවශ්‍යයි එහෙම කිව්වට ඒක නෙමෙයි ප්‍රශ්නේ රුපියල් 1000 CBM එතුමා කිව්වා වගේ දෙන්නත් පුළුවන්
දරු එමෙතුමා කාලය අවසානයි
last minute gratuity එක තමයි ප්‍රශ්නේ ඒක ඔබතුමත් දන්නවා gratuity එක වැඩි කරොත් රුපියල් 100ෙන් gratuity එක ගෙවන්න තියෙන මේ අවුරුද්දට සියලුම සමාගම් 22ටම රුපියල් බිලියන 5ක් අමතරව එතකොට තව රුපියල් 200කින් වැඩි කරොත් තව රුපියල් බිලියන 7ක් ගෙවන්න වෙනවා එතකොට මේක කරන්න බෑ මේක කරොත් සමාගම් කඩා වැටෙනවා ඉතින් මේක තමයි යථාර්ථය මේක තමයි යථාර්ථය පාර්ලිමේන්තුව මේ දවසින් දවස දෛනිකව යැපෙනවා වගේ සමාගම් වල තියෙන්නේ මේ ඉකොනොමික් මොඩල් එකක් ඉතින් මේ ආර්ථික මොඩල් එක අනුව අපි ප්‍රශ්න විසඳාගමු කියන යෝජනාව කරමින් වතු සේවකයන්ට අනිවාර්යයෙන් මේ දුක් විඳින ජනතාවට යම්කිසි සහනයක් අපි දෙන්න අවශ්‍යයි අපි ඒ රාමුව තුල ක්‍රියාකලමු කියන පැහැදිලි පණිවිඩය ලබා දෙමින් මා නිහඬව බොහොම
ස්තුතියි ගරු නවීන් දිසානායක මට